ઈશ્વરનું ઈશ્વરત્વ પ્રકૃતિ અને પુરુષ બંનેમાં પ્રવેશીને એમને કાર્યરત કરે છે. બહુ સમજવા જેવી વાત છે કે ઈશ્વર અકર્તા છે, કર્મ તો એની પર આરોપિત સ્થાપવામાં આવ્યો છે, પણ ઈશ્વરનું આ જે ઐશ્વર્ય એનો વૈભવ એ પ્રકૃતિ એટલે શરીરમાં પણ પ્રવેશી કરી જાય છે અને આત્મા તરીકે પુરુષ જે પરમાત્માનો અંશ છે એમાં પણ એ પ્રવેશીને જીવનને કાર્યરત બનાવે છે. પ્રકૃતિમ પુરુષમ ચૈવ પ્રવિશ્યામે થયા હરિ. સૃષ્ટિનો ઉત્પત્તિકાળ આવતા ભગવાન શ્રીહરિ પોતાની ઈચ્છાથી વ્યય અને અવ્યય એટલે એને પોતાનામાં સમાવી દેવું અને પોતામાંથી એને બહાર મૂકી દેવું, એનું સર્જન કરવું અને વિસર્જન કરવું એમ થાય છે. તો પુરુષ અને પ્રકૃતિમાં પ્રવેશ કરીને પરમાત્માએ આ સૃષ્ટિમાં ક્ષોભ ઉત્પન્ન કર્યો અને એમાંથી ત્રિગુણાત્મક અવ્યક્ત આજ ઉત્પન્ન થયો. દ્રષ્ટા પુરુષની અભિમુખતા, જે જોનારો છે અને જોનારાની એનામાં દ્રઢતા છે, અને પ્રકૃતિની ચેતનાની પાછળ પણ એક પરમ શક્તિનો સંચાર રહેલો છે. સમગ્ર સૃષ્ટિમાં જે ચેતના વૃક્ષ છે, પાડ છે, પશુ છે, પક્ષી છે, મનુષ્ય છે, આ સ્થૂલ સૃષ્ટિ દેખાય છે પણ એની અંદર એનું સંચાલન સંચાર કરનાર જે શક્તિ છે એ જ પુરુષ શક્તિ છે. જ્યારે જે કંઈ દેખાય છે બધી પ્રકૃતિનો માયાનો વિસ્તાર છે. આમ આ નામની અંદર આપણને પરમાત્માનું અવ્યક્તતાપણું અકર્તાપણું છે, છતાંય સમગ્ર સૃષ્ટિની અંદર એની જ શક્તિ કામ કરી રહી છે અને પરમાત્મા સર્વત્ર કામ કરી રહ્યા છે. કરે છે પ્રકૃતિ કામ, પણ પ્રકૃતિ ઈશ્વરને આધીન રહીને કરે છે, એની આજ્ઞા પ્રમાણે ચાલે છે. પછીનું નામ છે નારસિંહ વપુઃ, નરસિંહ સ્વરૂપ ધારણ કરનાર, જે ભગવાનના સ્વરૂપની આપણે ઝાંખી કરી દર્શન કર્યું ઉપર આગળના બધા નામોથી. તેને માટે આ નામમાં વધુ સ્પષ્ટ અને નક્કર વસ્તુ બતાવવામાં આવી છે. આની પાછળ નારસિંહ વપુ ભગવાનનું નામ છે, એની પાછળ ઇતિહાસ છે, એની પાછળ એક પ્રસંગ રચાયેલો છે. હિરણ્યકશ્યપુનો વધ કરનાર ભગવાન નરસિંહની આ કથા જાણીતી છે. હિરણ્યકશ્યપુએ વરદાન માંગેલું કે એનું મૃત્યુ કોઈ શસ્ત્ર અસ્ત્રથી ન થાય, દિવસે ન થાય, રાત્રે ન થાય, કોઈ દેવદાનવ ન કરી શકે, કોઈ મનુષ્ય કે પક્ષીથી ન થાય, ઘરમાં નહીં કે બહારમાં પણ મારું મૃત્યુ ન થાય. તો માગનારો એટલો ચતુર છે તો કાળરૂપી ભગવાન એથી પણ વિશેષ હોશિયાર છે. એણે આટલું બધું માગી લીધું, બહાર ના મરું, અંદર ના મરું, દિવસે નહીં, રાત્રે નહીં, કોઈ શસ્ત્રથી નહીં, કોઈ અસ્ત્રથી નહીં. તો ભગવાન પણ આ સૃષ્ટિમાં પોતાના સિવાય બીજા કોઈને અવિચલ રાખ્યો નથી અને રહેવા દેતો નથી. તો ભગવાન પોતે જ એવું સ્વરૂપ ધારણ કર્યું કે જેને કોઈ એક પ્રાણીની કક્ષામાં પણ ન મૂકી શકાય કે માણસની કક્ષામાં ન મૂકી શકાય. હિરણ્યકશ્યપુને જમીન પર નથી માર્યો, આકાશમાં નથી માર્યો, પણ પોતાના ખોળામાં લઈને ઉમરા ઉપર બેસીને કોઈ હથિયાર વગર માત્ર નખથી જ એને સજા કરી છે. તો ભગવાન સર્વત્ર છે અને કાળ કોઈને પણ છોડતો નથી ક્યારેય. અહંકાર આવો એક રાક્ષસ જેવો છે, એને કોઈ ને કોઈ એક સ્થળ કે કાળ નષ્ટ કરી શકતો નથી. અહંકાર જલ્દી નાશ પામતો નથી, કોઈ સ્થળમાં કોઈ સમયમાં કે કોઈ અત્યારથી પણ નથી નાશ પામતો દરેક મનુષ્યનો અહંકાર. જો આ પ્રકૃતિ બતાવી દરેક માણસની, દરેક જીવનની, પશુ પક્ષીમાં પણ અહંકાર હોય છે, એટલે એ અહંકારને રાક્ષસ કહ્યો. અને કોઈ પણ સ્થળે કોઈ પણ સમયની અંદર અહંકાર કોઈનો નષ્ટ થતો નથી. બહાર શું કે અંદર શું, આકાશમાં શું, પૃથ્વી પર શું, શસ્ત્રથી શું, અસ્ત્રથી શું, દિવસે શું, રાત્રે શું, ક્યારેય અહંકાર મળતો નથી. એટલે ભગવાને હિરણ્યકશ્યપનો વધ સંધ્યા કાર્ય કર્યો, દિવસે ના મરું, રાત્રે ના મરું. તો એ આપણને આ બતાવે છે કે આપણા શ્વાસોશ્વાસ જે છે એની વચ્ચે એક શ્વાસ લેવો, અટકવું અને બહાર કાઢવું, જેનો સંધિકાળ છે સાંધો, શ્વાસ શ્વાસ અને ઉચ્છ્વાસની વચ્ચેનો, જેને નિમેષ અને ઉન્નિમેષ કહેવામાં આવે છે, અને એને એ શ્વાસોશ્વાસનો સંધિકાળ છે. એ સંધિકાળે જ અહંકારનો નાશ થઈ શકે છે. જોયું ને ભગવાને ધરતી ઉપર અને આકાશમાં પણ ખોળામાં લીધો, દિવસે નહીં રાત્રે નહીં સંધ્યાકાળ લીધો. બધી બાબતો જે કંઈ એણે માગી હતી એ બધું જ ભગવાને પૂરું કર્યું છે. એમ અહંકાર પણ આવો છે, કોઈનો પણ અહંકાર ક્યારે કોઈ પણ જગ્યાએ જલ્દી મરતો નથી. એટલે એનો માર્ગ શું કે જે સંધિકાળ જે છે અહંકારને મારવો હોય તો એકથી બીજા વિચારમાં જતા આવીએ ત્યારે એની વચ્ચે જે ક્ષણ મળે તે, એટલે સંધિકાળ જ અહંકારનો નાશ કરી શકે છે. પ્રહલાદ જ્યારે ધગધગતા અગ્નિસ્તંભને ભેટે છે ત્યારે તેમાંથી નરસિંહ સ્વરૂપે ભગવાન પ્રગટ થાય છે. એ શું સૂચવે છે કે આવી અચિંત્ય શક્તિ યોગાગ્નિ દ્વારા આપણામાં સુષુપ્ત પડેલી છે, અને સુષુપ્ત શક્તિ ત્યારે પ્રગટ થાય છે આપણા પોતામાં. નરસિંહને જેમ કોઈ પ્રકાર કે કોઈ કક્ષામાં મૂકી ન શકાય તેમ આત્માશક્તિને પણ કોઈ વિભાગ જુદો પાડી શકતો નથી. કે નરસિંહ પશુ છે કે મનુષ્ય છે એને જુદું નથી પાડી શક્યા, એમ આત્મશક્તિને પણ ક્યારે જુદી પાડી શકાતી નથી. અને એ આ નરસિંહ સ્વરૂપની વિશેષતા છે, નરસિંહની વિશેષતા આ બતાવી કે માણસનું સ્વરૂપ હોય પણ પશુવૃત્તિ પણ અંદર છલકાતી હોય, ભરાતી હોય. એટલે ભગવાન સ્વયં પણ કહ્યું ને કે હું દેવથી ના મરું, મનુષ્યથી ના મરું. તો ભગવાને અડધું મનુષ્યનું સ્વરૂપ લીધું અને અડધું સિંહ તરીકે પશુનું રાખ્યું. એટલે માનવના જીવનમાં પણ ક્યારેક ક્યારેક પશુવૃત્તિઓ આવી જતી હોય છે, એનું દર્શન કરાવે છે. આગળ જઈએ. શ્રીમાન ભગવાન વિષ્ણુને લક્ષ્મીજીના પતિ કહેવામાં આવે છે. આમ શ્રીમાન એટલે લક્ષ્મી સંપન્ન, વૈભવવાળો, કાંતિમાન, તેજસ્વી. શ્રી એટલે લક્ષ્મી એમની સાથે સદાય સેવામાં જોડાયેલી છે, અભિન્ન શક્તિ છે ભગવાન વિષ્ણુની. શ્રી એમની પત્ની લક્ષ્મી અભિન્ન અંગ છે, જેને આપણે શાસ્ત્ર શબ્દમાં કહીએ કે અર્ધાંગના. ભગવાનથી અલગ કોઈ શ્રી છે જ નહીં, અને ભગવાન સિવાય જે કોઈ શ્રી કે સંપત્તિ લક્ષ્મીની ઈચ્છા કરે છે તેની બધી જ લક્ષ્મી ક્યાં તો એની સંપત્તિ ક્યાં તો અનિતિની હશે, ક્યાં તો દુરાચારે લઈ જશે, અને ક્યાં તો એનું પતન કરાવશે. એની બધી જ લક્ષ્મી એનું ધન હરાઈ જાય ગમે ત્યારે કોઈ પણ કુમાર્ગ દ્વારા, તેમજ એનું સગળું બધું જ નાશ પામી જાય. એટલા માટે ભગવાન નરસિંહે જયારે પ્રહલાદને વરદાન માંગવા કહ્યું ત્યારે પ્રહલાદે કહ્યું, પ્રભુ આપ વરદાન ખૂબ સારું આપી શકો એમ છો, જો તમે મને વરદાન આપો છો તો હું તમારી પાસે એક જ માંગુ છું કે મારા હૃદયમાં કોઈ પણ કામનાનો અંકુર ન રહે. ઇન્દ્રિયાણી મન પ્રાણ આત્મધર્મો ધૃતિર્મતિ હિં શ્રી શ્રી તેજ સ્મૃતિ સત્યમ નશ્યંતિ જન્મના. જેના હૃદયમાં કામનાનો ઈચ્છાઓનો અંકુર ફૂટે છે તેનામાં ઇન્દ્રિયો મન પ્રાણ આત્મા ધર્મ ધૈર્ય બુદ્ધિ લજ્જા શ્રી તેજ એની સ્મૃતિ શક્તિ એ બધું જ નાશ પામે છે. કામનાનો હૃદયમાં અંકુર ફૂટે, કોઈ પણ ઈચ્છા જાગૃત થાય ને ત્યારે બધાનો નાશ થાય છે. હે ભગવાન, જ્યારે મનુષ્ય મનમાં રહેલી કામનાઓનો ત્યાગ કરે છે ત્યારે એ ભગવત સ્વરૂપને પ્રાપ્ત થાય છે. આમ હિરણ્યકશિપ અને પ્રહલાદની પ્રાર્થના વચ્ચે કેટલો બધો ફેર છે. એક વરદાન માંગી લે માંગતી વેળાએ પોતાના અહંકારને ફેલાવી અને અમર અજય બનવા ઈચ્છે છે હિરણ્યકશિપ. પ્રાર્થના તો બનેલી છે, હિરણ્યકશિપ ઉપર ભગવાન પ્રસન્ન થયા અને કહ્યું, માંગ. તારે માત્ર એને પોતાના અહંકારને પોષવા માટે જ માંગ્યું અને અહંકારને ફેલાવીને પોતાની જાતને અજર અમર બનાવવા ઈચ્છે છે. જ્યારે બીજો પ્રહલાદ નમ્ર ભાવે પોતાની સર્વ કામનાઓને પ્રભુના ચરણે સમર્પિત કરી દે છે. પરિણામ શું આવે છે? હિરણ્યકશ્યપુ પોતાનો વિનાશ નોતરે છે કામનાઓને કારણે, અહંકારને કારણે, અને પ્રહલાદ ભગવાનની અનંતશ્રી ભગવાનની લક્ષ્મીને પામે છે. કેટલો સુંદર રૂડો સમન્વય છે કે માણસના જીવનની અંદર એની પ્રકૃતિમાં અહંકાર વધે તો એ પરમાત્માને કે પરમાત્માની પરમાત્માના વૈભવને પણ પ્રાપ્ત નથી કરી શકતો હિરણ્યકશ્યપુની વાત. પણ અહંકારને ત્યાગ કરી નમ્ર ભાવે પોતે પ્રભુને સમર્પિત થઈ જાય છે અને ભગવાન ઘણું બધું આપી દે છે. તો આ છે ભગવાન શ્રીમાન હિરણ્યકશ્યપ પાસે આપી પણ શકે છે, એનો અહંકાર લઈને છીનવી પણ શકે છે. પ્રહલાદને એની પાસે કઈ નતું તો સર્વસ્વ આપવા વાળા આપવાની શક્તિ પણ એ પરમાત્માની છે. એટલે પરમાત્મા જેને શ્રી સંપત્તિ આપે એ પ્રસાદ રૂપે જ એને ભોગવી શકે છે. હિરણ્યકશ્યપુ જેવા નહીં, પ્રહલાદ જેવા ભક્ત ભગવાનની અનંત શ્રીને પ્રાપ્ત કરીને એ પોતે પણ અમર થઈ જાય છે. જય મહારાજ.